परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 189। अहीं भावनो अधिकार चाले छे। आपणे पांच प्रकारना भाव संबंधी प्रश्नोना जवाबो आपणे करी रह्या छीए। तो प्रश्न 189 एमां कहे छे के औदयिक भावमां जे अज्ञान भाव छे अने क्षायोपशमिक भावमां जे अज्ञान भाव छे तेमां शो फेर छे। ઉત્તરમાં અહીંયા આપ્યું છે કે ઔદયિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે અભાવરૂપ હોય છે। ભાવ કોનો છે? આત્માનો છે। અને ઉદયમાં શું આવે છે? એ વખતે જે કર્મ આવ્યું છે એ એટલે એ ઔદયિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે અભાવરૂપ છે। અને ક્ષયોપશમિક अज्ञान भाव एनी अंदर मिथ्या दर्शन ना कारणे ए दूषित होय छे। प्रश्न मां मूल वात ए करी छे के अज्ञान भाव तो छे, औदयिक भाव मां पण अज्ञान भाव छे अने क्षायोपशमिक भाव मां पण अज्ञान भाव छे, पण बन्नेना अज्ञान भाव मां शुं फेर छे? तो औदयिक भाव मां जे अज्ञान भाव छे ते अभाव रूप छे અને ક્ષાયોપશમિક ભાવમાં છે તે મિથ્યા દર્શનના કારણે દૂષિત હોય છે। પેલામાં અભાવરૂપ કયો? ઔદયિક ભાવની અંદર એવા આત્માના ભાવ જેના નિમિત્તે જે પેલા ઉદયના નિમિત્તે વર્તે છે તે ભાવ, એટલે કર્મનો ઉદય આવ્યો છે તે સાથે, એટલે તેમાં જે અજ્ઞાનનો ભાવ છે તે અભાવ રૂપે છે, એટલે કે અજ્ઞાન છે પણ એ અભાવ રૂપે। અને ક્ષયોપશમિક ભાવ છે કે જ્યાં કર્મોનો ક્ષયોપશમ થાય છે એવા આત્માના ભાવ કે જેના નિમિત્તે કર્મનો ક્ષયોપશમ થાય છે એમાં જે અજ્ઞાન છે તે મિથ્યા દર્શનના કારણે છે, એટલે એની માન્યતા ખોટી છે એને કારણે વર્તે છે। પેલું અભાવ રૂપે છે, અહીંયા અભાવ રૂપે નહીં પણ મિથ્યા દર્શનના કારણે છે, માન્યતા ઊંધી છે એટલે એ અજ્ઞાન છે। એક વાત અહીંયા આના કરતા પણ મહત્વની જે યાદ રાખવા જેવી વાત જે છે તે એ છે કે આપણે અજ્ઞાન કહીએ એટલે જ્ઞાન નહીં, બિલકુલ જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો। અજ્ઞાન જે છે એને માટે એ ખાસ સ્પષ્ટતા છે કે બિલકુલ જ્ઞાન નહીં એવું ન હોય। આત્માના જ્ઞાન ગુણનું પરિણમન થાય છે, એટલે આત્માનો એ ગુણ પરિણમન કરે છે તો પછી એને જ્ઞાન તો છે પણ એ જ્ઞાનનો ઉઘાડ છે એમાં ફેર છે। નિગોદનો જીવ છે એને પણ જ્ઞાનનો ઉઘાડ છે પણ એ કેટલો ઉઘાડ છે? એ અક્ષરના અનંતમાં ભાગે એના ઉઘાડ હોય છે, એને જ્ઞાનનો ઉઘાડ અક્ષરનો અનંતમો ભાગ એટલો જ જ્ઞાનનો ઉઘાડ। એટલે જુદી જુદી પર્યાયની અંદર જ્ઞાનના ઉઘાડ કેટલા છે અને એમાં પણ મનુષ્યની પર્યાય છે, સંઘની પચેન્દ્રિય થયો છે, અભ્યાસ છે, બધું છે, તેમ છતાં પણ જ્ઞાનના ઉઘાડની બાબતમાં બધાને જુદું જુદું હોય, એટલે જ્ઞાન ગુણ છે એનું પરિણમન છે, એટલે અજ્ઞાન એટલે બિલકુલ જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો। જૈન દર્શનમાં અજ્ઞાનનો અર્થ એ થાય છે કે જ્ઞાનનો ઉઘાડ એને અતિ અલ્પ છે, ઓછો છે કે વધારે છે એવો એનો અર્થ થતો હોય છે, પણ એમ નથી કે બિલકુલ જ્ઞાન નહીં એમ નહીં। જ્ઞાનનો ઉઘાડ પૂરેપૂરો છે, પૂર્ણપણે છે તો એ કેવળ જ્ઞાન છે, તો એ કેવળ જ્ઞાનની અવસ્થા છે। એટલે અહીંયા પણ જે અભાવરૂપ કહ્યું ત્યાં પણ અજ્ઞાન ભાવ જે છે એ એમાં અભાવરૂપ કહ્યું ત્યારે પણ એનો અર્થ એવો નથી થતો કે બિલકુલ એને જ્ઞાન હોય જ નહીં એમ નહીં, એનું ઉઘાડ અતિ અલ્પ છે એ દર્શાવવું છે. અને ક્ષયોપશમી જ્ઞાનની અંદર જે વાત લેવી છે એમાં એ જ્ઞાન છે પણ એને બીજા પ્રકારે છે, જેવું દિનેશ્વરની વાણીમાં જેમ આવ્યું છે એના કરતા વિપરીત માન્યતા સહિત છે, એટલે મિથ્યા દર્શનના કારણે એ દૂષિત છે. એટલે એ રીતે એના અજ્ઞાન ભાવ છે, અજ્ઞાન ભાવની વાત અહીંયા તો કરી છે ને. એટલે આ મોક્ષશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે. હિન્દી મોક્ષશાસ્ત્ર પંડિત ફૂલચંદજી સંપાદિત, એમાંથી ફૂટનોટમાંથી આ લીધું છે. પ્રશ્ન 190. જીવના ઔપશમિક, ક્ષાયિક, ઔદયિક, ક્ષાયોપશમિક ભાવોને પારિણામિક ભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? અહીંયા પ્રશ્ન મૂક્યો છે કે આ જે ચાર પ્રકારના ભાવ છે, ઔપશમિક, ક્ષાયિક, ઔદયિક અને ક્ષાયોપશમિક, એ ભાવોને પારિણામિક ભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? એટલે એનો અર્થ કે કોઈક અપેક્ષા એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. તો અહીંયા ઉત્તરમાં આપ્યા છે ત્રણ. જીવના પર્યાયના દરેક ભાવને તે પોતાના પરિણામ હોવાથી પોતાની અપેક્ષાએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ જય ધવલામાંથી લેવામાં આવ્યું છે, એ થોડુંક સમજવા જેવું છે. પર્યાય જે છે, જીવની પર્યાય, જીવના પર્યાયના દરેક ભાવ, એ ભાવ તે પોતાના પરિણામ છે, એ પોતાના પરિણામ છે. એટલે પોતાના પરિણામ છે તો પોતાની અપેક્ષાએ એ પારિણામિક ભાવ કહેવામાં આવે. જીવના પર્યાયના દરેક ભાવને તે પોતાના પરિણામ છે ને, પરિણામ કોના છે, પોતાના છે કે બીજાના છે, એટલે એ અપેક્ષાએ એ દરેક ભાવ એને પારિણામિક ભાવ કહેવામાં આવે. જીવના જે પર્યાય થઈ રહી છે એ પર્યાયના દરેક ભાવને એ પારિણામિક કહેવામાં આવે, કેમ કે એ પોતાના પરિણામ છે એટલે પારિણામિક કહેવામાં આવે. આ જય ધવલામાંથી લેવામાં આવ્યું છે. આ ચાર ભાવોને કર્મની અપેક્ષાએ, કર્મની સાથે અભાવ અથવા સદભાવ સંબંધ બતાવવા માટે ઔપશમિક વગેરે કહેવામાં આવે. એને કર્મ સાથેનો શું સંબંધ છે એ દર્શાવવું છે. એટલે કે કર્મ સાથેનો સદભાવ છે કે કર્મની સાથેનો સદભાવ નથી, લભાવ છે, એ બતાવવા માટે એને આ બધા રીતે ચારે ભાવને એ ચારે રીતે કહેવામાં આવે. ઔપશમિક કહેવામાં આવે, ઔદયિક કહેવામાં આવે, ક્ષાયિક કહેવામાં આવે કે ક્ષાયોપશમિક કહેવામાં આવે. એ કર્મની અપેક્ષાએ, કર્મની સાથેનો એનો સદભાવ, કર્મની સાથે ના એના સંબંધ એ બતાવવા માટે એને ચાર ભાવને એ રીતે ચાર કહેવામાં આવે છે, જે રીતે આપણે સમજ્યા છીએ તે પ્રમાણે. ત્રીજું છે અહીંયા પાંચમા, પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે અને તેને આશરે ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. આ પરમ પારિણામિક ભાવ સંબંધી આપણે પહેલા વાત કરી હતી, જ્યારે ભાવ પાંચ ભાવની વાત લીધી ત્યારે આ પરમ પારિણામિક ભાવ વિશે વાત કરી હતી કે એ પરમ પારિણામિક ભાવ એ ખરેખર શું છે? તો કે દ્રવ્ય છે, એ દ્રવ્ય છે, એ આત્મા છે અને એનું પરિણમન જે છે અને એ પરિણમન દ્વારા જે પર્યાય થાય છે તે શુદ્ધ પર્યાય થાય છે. પરિણમન દ્વારા જે પર્યાય થાય છે તે શુદ્ધ પર્યાય થાય છે. તો એ શુદ્ધ પર્યાય થાય છે એટલે એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક કહેવા કરતા પરમ પારિણામિક કેમ કહીએ છીએ? તો કે એ દ્રવ્ય છે અને દ્રવ્યનું શુદ્ધ પરિણમન જે છે એ શુદ્ધ પરિણમન છે, તો પર્યાય શુદ્ધ થાય છે, નિર્મળ પર્યાય થાય છે, એટલે પછી એ પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે. પરમ એટલે પવિત્ર. જ્યારે આમનામ પારિણામિક શબ્દ કહેવામાં આવ્યો હોય ત્યારે પેલા કર્મની અપેક્ષા દર્શાવવી હોય, કર્મની અપેક્ષાએ કર્મની સાથે એનો અભાવ કે સદભાવ દર્શાવવો હોય, એટલે એ ચારે નામથી જે જોવામાં આવે છે, ચાર પ્રકારના ભાવો છે અને એ રીતે કહેવામાં આવે છે, જે આપણે સમજ્યા છીએ. પણ એ ભાવ છે પરિણામ કોના? તો પોતાના છે. એટલે પોતાની અપેક્ષાએ એને પારિણામિક ભાવ કહેવાય. પર્યાયના દરેક ભાવ છે એને પોતાની અપેક્ષાએ જોવા જઈએ તો એ પારિણામિક કહેવાય. પણ મૂળ વસ્તુ સિદ્ધાંતની વાતને યાદ રાખવી કે ચાર ભાવ છે અને પાંચમો પંચમ ભાવ છે તે દ્રવ્ય છે અને એનું પરિણમન જે શુદ્ધ પરિણમન એ દર્શાવવું છે આપણે, એટલે આપણે એને પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. એ જ ભગવાન આત્મા છે. આપણે ઘણી વખત જ્ઞાન એટલે આત્મા એમ કહીએ છીએ, એ જ રીતે પરમ પારિણામિક ભાવ એ જ આત્મા છે, એ જ આત્મા છે. આ વાત મહત્વની છે, એને બરાબર યાદ રાખવી, એને સમજવાની જરૂર છે. આ નિયમસારની ગાથામાંથી લેવામાં આવ્યું છે. અહીંયા પ્રશ્ન 191 પૂછે છે કે હા બોલો, અત્યારે પૂછો, કઈ વાંધો નથી આપણે. હા બોલો. હા, એમાં એ વાત કરીને બીજાની પણ સાથે સ્પષ્ટતા આપી. આ એક બે ત્રણ કરીને આપ્યું ને, એમાં પાંચમા પારિણામિક ભાવ જે છે ને એનું ત્રીજું જે આપ્યું એ ખરેખર આપવાની જરૂર નહોતી. ફક્ત પહેલો ઉત્તર આપ્યો એટલો જ, એ પ્રશ્નનો ઉત્તર એટલો જ હતો પહેલો, અને બીજામાં આપણે જે સમજ્યા છીએ તે પણ સાથે. હા, પણ સાથે શું આપ્યું? એટલા માટે સાથે આપી દીધું કે તમને એ પણ યાદ રહે કે પારિણામિક ભાવ એ પરમ પારિણામિક ભાવ છે, એટલે એમ કરીને. એટલે પાંચમા ભાવની પણ એને વધારે વસ્તુ આપી દીધી. જેમ આપણે પણ જેમ સ્પષ્ટતા કરી હતી જયારે ભાવની શરૂઆત કરી ના, એમાં પ્રશ્ન સિવાય છે ને, ઉત્તર પ્રશ્નના જવાબ સિવાય બીજી વધારાની વાત આપી એમ. એમાં આપવું તો તું ચાર ભાવની વાત કરવી હતી. એ ચાર ભાવ જે છે એને પારિણામિક ભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે? તો એમાં એમ કે પોતે એ પર્યાયો જે છે એ પોતાના પરિણામ છે એટલે એને કહેવામાં આવે. એટલે એમાં એટલો જવાબ એમાં પૂરો થઈ જાય છે. પણ બીજી વધારે જે આપી એ સ્પષ્ટતા આપી, એ બધી સ્પષ્ટતા આપી. અને એમાં ત્રીજું આપ્યું હોય તો પારિણામિક ભાવની વાત કરી, એમાં તો પેલા ચારની વાત જ નથી કરી. પારિણામિક ભાવને પરમ પારિણામિક કહેવામાં આવે છે અને તેને આશરે ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. આ તો આખી વાત જ જુદી કરી. પણ એ આપવાનું કારણ એ કે આ ભાવની વાત ચાલે છે તો સાથે સાથે આપ્યું. આપણે પણ એ વાત એ વખતે લીધી હતી, શરૂઆતમાં જ વાત લીધી હતી કે પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, એટલે આપણે એને ખરેખર તો પરમ પારિણામિક ભાવ કહેવો જોઈએ. અને એટલું જ નહીં પણ એ વખતે મેં એ પણ વાત કરી હતી કે જેમાંથી પરિણામ થાય એ પારિણામિક કહેવાય. એટલે એ અપેક્ષાએ તો સોનાનું સોના રૂપે પરિણમન થવું એ પારિણામિક છે, એ અપેક્ષાએ જોવા જઈએ તો. પરંતુ એમાં પરમ પારિણામિક ભાવ એને નથી કહેતા, કેમ કે પરમ પારિણામિક ભાવ છે એમાં જે શુદ્ધ પર્યાય જે છે એ જીવની શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય જે છે અને એમાં ધર્મની શરૂઆત અને પછી એની વૃદ્ધિ અને પૂર્ણતા એ બધું એમાં આવી જાય છે. એટલે એ પરમ પારિણામિક ભાવ જયારે કહેવામાં આવે છે તો એ આત્મા જ છે, એ દ્રવ્ય છે, બરાબર છે. એટલે વધારાની બીજી વાત એમાં લીધી છે. મૂળ તો જવાબ તો પહેલામાં જ આપી દીધો પણ વધારાની બીજી વાત લીધી છે. અહીંયા પ્રશ્ન 191, એમાં જીવનું ક્ષાયિક જ્ઞાન જે સર્વજ્ઞતા છે તેનો મહિમા કહો. જીવનું ક્ષાયિક જ્ઞાન, જો ક્ષાયિક જ્ઞાનની વાત કરી એટલે ખરેખર જોવા જઈએ તો એ ક્ષય શેનો થાય છે? ક્ષય તો કર્મનો થાય છે. અને કંઈક કર્મનો ક્ષય થાય છે એટલે કંઈક જ્ઞાનનો ઉગાડ થાય છે કે સર્વજ્ઞતા આવે છે, એવું છે? ચાર ઘાતી કર્મનો નાશ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું આપણે એમ કહીએ છીએ, પણ એ તો વ્યવહાર નયના કથન છે. એ તો બધા વ્યવહાર નયના કથન છે. કેમ કે પેલા કર્મ જુદા અને આ આત્મા જુદો. કર્મ જે છે એ ચાર ઘાતી કર્મ હતા એટલે અહીંયા આત્માનું કંઈ બગડી રહ્યું હતું એમ છે? એવું નથી. આત્માની એવી દશા છે તો એ વખતે સામે નિમિત્તમાં શું હોય? તો કે ચાર ઘાતી કર્મો હોય ઉદયમાં, ચાર ઘાતી કર્મો ઉદયમાં હોય. પછી આત્માની દશા ઉત્કૃષ્ટ થતી જાય છે તેમ તેમ પેલાનો ઉપશમ હોય. તો એ ઉપશમ પણ કંઈ આત્માની આ દશા થાય છે એટલે છે એમ ને? એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા આવી દશા હોય તો ત્યાં પેલા કર્મો જે છે એનો ઉપશમ હોય. બાકી કર્મો તો પૂતગળ છે અને એવા પૂતગળ કર્મોનું કાર્ય કંઈ આત્મા કરતો નથી. આત્મા જઈને એનો નાશ કરે છે કે એનો ઉપશમ કરે છે કે એવું તો કંઈ કરતો નથી. એ પૂતગળોનું પરિણમન જે છે, કર્મરૂપ થયેલા જે કર્મણે રજકણો, એ ઉદયમાં આવે કે ઉદયમાં ન આવે ને સત્તામાં આમનામ પડી રહે કે પછી એ એ કાર્બનીય રજકણો છૂટા પડી જાય, આ બધું જે કંઈક થાય છે એ પૂતગળોનું એનું પોતાનું કાર્ય છે, એમાં એ પોતાના કારણે એ કાર્ય થાય છે, એમાં જીવ ખરેખર કંઈ કરતો નથી. પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે જીવને એવા પ્રકારના ભાવ હોય છે ત્યારે સામે એ કર્મના ક્ષય થવા કે કર્મના ઉપશમ થવા એવું વર્તતું હોય છે. એટલે જીવના ભાવને પછી દર્શાવવા માટે થઈ અને કર્મની જે સ્થિતિ છે એના ઉપરથી નામ આપવામાં આવ્યા. એ ચાર પ્રકારના નામ આપણે જાણ્યા તે બધું એના ઉપરથી આપવામાં આવ્યું. એટલે એ વાત તો આપણે જાણીએ છીએ, અને છતાં પણ અહીંયા પણ જો પ્રશ્ન પાછા એ જ રીતે લેવામાં આવ્યા છે, એટલે બધા વ્યવહાર નયના કથન છે, એમાં આપણે એ બરાબર સમજી લેવું કે અહીંયા પૂછ્યો પ્રશ્ન કે જીવનું ક્ષાયિક જ્ઞાન જે સર્વજ્ઞતા છે તેનો મહિમા કહો. હવે ક્ષય તો કર્મનો થાય છે, કર્મનો ક્ષય થાય માટે જે જ્ઞાન થયું સર્વજ્ઞતા પ્રગટ થઈ એમ કરીને વાત કરીને એનો મહિમા કહો. આપણે તેની વાત કરી રહ્યા છીએ કે સર્વજ્ઞતા તો પોતાને પોતાના કારણે થઈ છે અને સર્વજ્ઞતા થઈ છે એટલે સામે પેલા કર્મોનો ક્ષય થયો છે, ખરેખર તો એમ છે. પણ અહીંયા એની વાત મૂળ એક એવી છે કે એનો મહિમા કહો એની વાત કરવી છે. તો ઉત્તરમાં અહીંયા કહ્યું છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, તેમના મહિમા માટે જુઓ પરિશિષ્ટ પુષ્ઠ 129 ત્યાં એમણે આપ્યું છે. પરિશિષ્ટ પાના 129 ઉપર એ વાત આપી છે, આપણે લઈએ અત્યારે એના પરિશિષ્ટમાં અહીંયા આપ્યું છે. હવે આ જે અધિકાર છે ને ત્યાં સમાપ્ત થઈ જાય ત્યાર પછીથી પરિશિષ્ટેક એમાં સર્વજ્ઞતાનો મહિમા કરી અને વાત જે આપી છે એ ઘણી લાંબી આખી વાત આપી છે, અને મને લાગે છે કે એ આખું આપણે એક સાથે લઈએ એ વધારે અનુકૂળતા રહેશે. ઘણું મોટું છે એ પરિશિષ્ટ, એની અંદર આપણે જ્યારે લઈએ ત્યારે લઈશું તો વધારે સારું પડશે. આ આખો અધિકાર પૂરો થઈ જાય સમાપ્ત થાય છે ત્યાર પછીથી જ લેવાનું રાખીએ એ વધારે સારું રહેશે. તો આપણે અત્યારે એના પછીનો પ્રશ્ન જે હોય એ લઈએ. તો પ્રશ્ન આગળ અહીંયા લઈએ. ગુણસ્થાન ક્રમ હવે વિષય બદલાય છે, ગુણસ્થાનની વાત આવે છે, એટલે આપણે સર્વજ્ઞતાની વાત જે છે એનો મહિમા એ બધું પછીથી આપણે લઈશું. તો ગુણસ્થાનની વાત આજે લઈએ. તો પ્રશ્ન 192 એમાં કહે છે કે સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખ કેમ પ્રાપ્ત કરતા નથી? એમાં ઉત્તર આપ્યો છે કે સંસારી જીવ અસલી ખરા સુખનું સ્વરૂપ અને તેનો ઉપાય જાણતા નથી. સુખનું સ્વરૂપ પણ જાણતા નથી કે ખરેખરું સુખ શું છે, કેવું છે, કેવા પ્રકારે સુખ હોય એ નથી જાણતા, અને પછી એનો ઉપાય એટલે કે એની પ્રાપ્તિ કેવી રીતે એવું સુખ પ્રાપ્ત થાય એ પણ નથી જાણતા, અને તેનું સાધન પણ કરતા નથી, એનો પુરુષાર્થ પણ નથી, તેથી તેઓ ખરા સુખને પ્રાપ્ત કરી શકતા નથી. આ બહુ સામાન્ય ઉત્તર આપ્યો છે. આપણે થોડુંક એમાં ઊંડાણમાં જઈએ. સંસારી જીવ એટલે કોણ? જેને ચાર ગતિના ભ્રમણ થઈ રહ્યા છે અને પંચમ ગતિ પ્રાપ્ત નથી કરી. પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, સિદ્ધ ગતિ નથી થઈ, એ બધા સંસારી જીવ છે. અને એમનો સંસાર એમણે પોતે પોતાની આસપાસ રચ્યો છે. સંસાર એટલે જગતના પદાર્થો એમ નહીં, પણ જીવે પોતે વિભાવ ભાવ કરી અને જે આશ્રવોને બંધ કર્યા છે એ બધો એનો સંસાર છે, અને એ વિભાવ ભાવે પોતે પરિણમી રહ્યો છે એ બધું એના સંસારમાં આવે છે. એટલે એવો સંસારી જીવ જે સ્વભાવે નહીં પરિણમતા વિભાવ ભાવે પરિણમે છે એવો સંસારી જીવ એ ખરેખર સાચા સુખનું સ્વરૂપ જાણતો નથી. એને જે માન્યતા સુખ વિશેની છે એ કેવા પ્રકારની છે? તો કે વસ્તુની પ્રાપ્તિ એટલે સુખ. વસ્તુની પ્રાપ્તિ એના સંયોગોમાં છે, એના આત્મામાં તો કંઈ પ્રાપ્ત થતું નથી. એવા સંયોગો આવે કે જે વસ્તુને એ ઈચ્છતો હોય એ વસ્તુ એની સમીપમાં આવે, એવા સંયોગો ઉત્પન્ન થાય એટલે એને એમ થાય છે કે મને આનંદ છે, સુખ છે. પણ એ સુખને આનંદ શા માટે થયો? તો કે એને પહેલા એવી ઈચ્છા કરી હતી, એને એવા પદાર્થને એવી વસ્તુઓને મેળવવાની ઈચ્છા કરી હતી અને એ ઈચ્છા એની પૂરી થઈ એટલે એને સુખ છે. એને કોમ્પ્યુટર લેવાની ઈચ્છા કરી હતી અને કોમ્પ્યુટર લેવાયું એટલે એને આનંદ છે, વસ્તુ આવી એટલે એ આનંદ છે. એ જ પ્રકારે એને કોઈપણ પ્રકારની તૃષ્ણા છે તો એ તૃષ્ણા એની પૂરી થાય છે. ખાવા સંબંધીની તૃષ્ણા છે કે આ પ્રકારનું ભોજન મળે તો સારું, અને એ પછી ભોજન મળે છે તો એને સુખનો અનુભવ થાય છે. એટલે એમાં પણ પહેલા એ તૃષ્ણા કરી હતી તો એને એ સુખ થાય છે. જો તૃષ્ણા નથી અને પછી એને આપવામાં આવે છે તો એમાં એને એટલું સુખ થતું નથી. અને એના બધાના આપણે ઉદાહરણો જાણીએ છીએ કે જેમ કે ગુલાબજાંબુ ભાવતા હોય ગમે તેટલા તો પણ જમી અને બે ત્રણ ગુલાબજાંબુ ખાઈએ ત્યાં સુધી બરાબર, પણ પછી જમીને તમને 25 ગુલાબજાંબુ ખવડાવવામાં આવે પેટ ભર્યું હોય ને તો તમને એ દુઃખનું કારણ થાય છે, તમે નથી ખાઈ શકતા. એની એ જ વસ્તુ છે. એટલે પદાર્થમાં સુખ નથી, પણ એને જે તૃષ્ણા કરી હતી એ તૃષ્ણાની પૂર્તિ થાય છે એટલે એને સુખનો આભાસ લાગે છે. વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી ને વસ્તુ પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થાય છે એટલે એના સંયોગોમાં એટલે એને સુખ લાગે છે. એ જ રીતે એને અસાતા વેદની કર્મનો ઉદય છે એટલે એના શરીરમાં કોઈક પ્રકારે અસાતા છે, નહીં અસાતા જાય છે એટલે એને શાંતિ અને સુખનો અનુભવ થાય છે કે આ સારું થયું. એટલે એ રીતે જે સુખની માન્યતા એની વર્તે છે એ ખરેખર સાચું સુખ નથી. સાચું સુખ તો કોને કહેવાય કે કોઈ પણ ઉપર અપેક્ષા ન રાખતું હોય, એને તૃષ્ણાન કે આસક્તિ કે આકાંક્ષા કે ઈચ્છાની અપેક્ષા ન હોય, એવું કંઈ ન હોય છતાં પણ સુખનો અનુભવ થાય. આકાંક્ષા અપેક્ષા ઈચ્છા તૃષ્ણા કંઈ પણ ન હોય છતાં પણ જો સુખનો અનુભવ થાય, અને એ પણ કેવો કે અવ્યા બાદ એમાં એક સરખો રહેતો, ઓછો વધતો ન થાય તેવો, અને ત્રીજું એ નિત્ય કાયમ હંમેશને માટે રહે એવું, એ સાચું સુખ છે. અને એવા સાચા સુખનું સ્વરૂપ જાણતો નથી એટલે એનો એ પ્રયત્ન કરતો નથી, એના તરફ એને જાગૃતિ નથી, એ પ્રાપ્ત કરવાની એને અભિલાષા નથી કે એવું સાચું સુખ હું પ્રાપ્ત કરું, એનો સ્વાદ ચાખ્યો નથી એટલે એ એનો ઉપાય કરતો નથી. એના સાધનો શું છે કે એવા સુખને પ્રાપ્ત કરવાના એની એને સમજ નથી, એ તરફ એ મનન મંથન ચિંતન કરતો જ નથી. એને જે બાહ્યમાં જે પ્રતિકૂળતા હતી એ પ્રતિકૂળતા ઘટે છે અથવા અનુકૂળતા વધે છે એટલે એને સુખ લાગે છે, એટલે એને સુખ લાગે છે. પણ એ કેટલો સમય? થોડો સમય, પછી એનું કંઈ મહત્વ રહેતું નથી. કોમ્પ્યુટર આવી ગયું એટલે પહેલા અઠવાડિયા જેટલો આનંદ હતો, પહેલા અઠવાડિયામાં જેટલો આનંદ હતો એટલો આનંદ પછી હોતો નથી, એક વર્ષ પછી કંઈ એટલો આનંદ નથી હોતો, એટલે એ એક સરખું રહેતું નથી અને કાયમ એ સુખ ટકીને રહેતું નથી. સુખ તો પછી ચાલ્યું જાય છે, જ્યારે થયું ત્યારે થયું, પછી કંઈ નથી, એ ક્ષણિક છે. એટલે આવા સુખને સમજ્યો નથી એવો જીવ એને માટે ઉપાય કરતો નથી, પ્રયત્ન કરતો નથી, એટલે એ ખરા સુખને પછી પ્રાપ્ત પણ ક્યાંથી કરી શકે. હવે એના પછી પ્રશ્ન છે 193, અસલી સુખનું સ્વરૂપ શું છે? જો અહીંયા વાત આપી છે કે આહલાદક એ સુખ છે, એ આહલાદક હોય છે, એટલે આહલાદ સ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે. સુખ ગુણ છે, આત્માનો સુખ ગુણ છે અને એની શુદ્ધ દશા છે એ જ સાચું સુખ છે, અને એવું જ જીવનું સ્વરૂપ છે, એવું સુખરૂપ જીવનું સ્વરૂપ છે, એ જીવનું સ્વરૂપ છે. કેમ કે જીવનો ગુણ છે, સુખ તે જીવનો ગુણ છે, એ કાયમ રહેવાવાળો ગુણ છે અને એનું પરિણામ થાય છે એટલે જે પર્યાય ઉત્પન્ન થાય છે એ શુદ્ધ દશાની પર્યાય એ સુખરૂપ છે. ચારિત્ર ગુણ છે એ ચારિત્ર ગુણનું પરિણમન છે, એને લીધે પણ શેની પ્રતીતિ થાય છે? સુખની પ્રતીતિ થાય છે. એટલે અહીંયા કહ્યું કે આહલાદ સ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે, એ જ જીવનો ખાસ સ્વભાવ છે. પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ સાતાવેદનીય કર્મના નિમિત્તે થતા વૈભાવિક પરિણતિ રૂપ સાતા પરિણામને જ સુખ માની રાખ્યું છે. એને અસાતા જાય છે એટલે સાતા છે એટલે એને સુખ સમજે છે. ખરેખર એમ નથી, સુખ તો ગુણ છે અને સુખગુણ ગુણની જે પર્યાય છે તે ખરેખર સાચું સુખ છે. પણ અસાતા જવી એટલે સુખ થાય એ વાત બરાબર નથી. અહીંયા સંસારી જીવો એ ભ્રમમાં છે. કેવો ભ્રમ વર્તે છે કે સાતા વેદનીય કર્મના નિમિત્તે થતા વૈભાવિક પરિણતિ રૂપ સાતા પરિણામ, સાતા વેદનીય કર્મના પરિણામ સાતાના એટલે અસાતા જવી એને એ સુખ માને છે. ખરેખર એમ નથી, સુખ ગુણ છે. પ્રશ્ન 194. સંસારી જીવને એ ગુણને માટેનું વિશેષણ છે, અનુજીવી સુખ ગુણ અનુભવ નહીં. આહલાદ સ્વરૂપ લખ્યું છે જીવ એ બરાબર છે, અને આહલાદ સ્વરૂપ અથવા તો અનુભવ સ્વરૂપ લખ્યું હોય એ જીવનું વિશેષણ કર્યું છે. પછી એના પછી અનુજીવી હા બોલો અહીંયા જે મૂક્યું છે આ અનુજીવી એ સુખ ગુણના વિશેષણ તરીકે મૂક્યું છે, પણ વાક્યમાં એમ મૂકીએ કે જીવના અનુભવ રૂપ મૂક્યું છે ને, અનુભવ રૂપ સુખ ગુણની શુદ્ધ દશાને, એટલે એ વાત પણ થઈ શકે છે, બરાબર છે, એમાં ખોટું નથી પડતું. પણ એનું વિશેષણ નથી, એ જે છે અનુભવ રૂપ છે એ અનુભવી શકાય છે એ અપેક્ષાએ ત્યાં એ અનુભવ રૂપ મૂક્યું છે. પણ એ અનુભવ રૂપ અનુજીવી સુખ ગુણ કહેવું હોય તો પણ કહી શકાય, બરાબર છે. આ અનુજીવ બરાબર છે ને, એ અનુભવ રૂપ જ છે, એ અનુભવમાં જ આવે છે, સુખ ગુણનો અનુભવ થાય છે, એટલે અનુભવ રૂપ તો બધું જ છે, એ અનુભવાય જ છે, આત્માનું સ્વરૂપ અનુભવાય છે, તેમાં સુખનો જ ભાસ થાય છે. હવે પ્રશ્ન 194. સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી? ઉત્તર બરાબર છે, એકદમ સિમ્પલ ને સાદો, બધાને આવડે એવો જ છે, કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના કારણથી સંસારી જીવને અસલી સુખ મળતું નથી. બધા આપણે જાણીએ છીએ. સાચું સુખ કેમ પ્રાપ્ત નથી થતું? સાચું સુખ પ્રાપ્ત ન થવામાં શું કારણ છે? તો કે જીવનું પોતાનું જ કારણ છે. અને જીવનું પોતાનું શું કારણ? તો કે મિથ્યા માન્યતા, મિથ્યા દર્શન. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે એટલું જ નથી, પણ એ બીજી બધી ઘણી રીતે જીવને હાનિ કરતા થાય છે, એને સુખ પણ પ્રાપ્ત થવા દે, સાચું સુખ પણ પ્રાપ્ત થવા દેતું નથી. મિથ્યા દર્શન કેવું છે? એટલે સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી તેના કારણ રૂપે એ મિથ્યા દર્શન મૂક્યું છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા છે એટલે તમને સાચું સુખ નથી મળતું. મિથ્યા શ્રદ્ધા કેવી છે? કે જગતના પદાર્થોમાં એ સુખની બુદ્ધિ એ મિથ્યા શ્રદ્ધા છે. આમાં સુખ, આમાં સુખ, છોકરાઓમાં સુખ ને પત્નીમાં સુખ ને પતિમાં સુખ ને એ પ્રમાણે કુટુંબમાં સુખની માન્યતા કરે, અને બહારના પદાર્થોમાં કે પૈસામાં સુખ ને, રાચરચીલામાં સુખ ને એ પ્રમાણે મકાનમાં સુખ ને, એ રીતે બાહ્ય પદાર્થોની પણ એને સુખની માન્યતા વર્તે છે. આ બધું જે છે એ શું છે? એ બધી એની મિથ્યા માન્યતા છે. એટલે મિથ્યા દર્શન છે એ મિથ્યા દર્શનને લીધે થઈ અને સાચું સુખ છે એની એને સમજ જ નથી. અને પછી મિથ્યા દર્શન છે તો પછી જ્ઞાન પણ ક્યાંથી સાચું હોય? એ પણ મિથ્યા જ હોય, એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને પછી ચારિત્ર પણ પછી મિથ્યા જ હોય. એટલે ચારિત્ર ગુણની જયારે વાત આવે છે ત્યારે પણ સુખની વાત કહેવામાં આવે છે કે ચારિત્ર મોહનીય જાય એટલે સુખનો અનુભવ થાય એમ કહેવામાં આવે છે. એટલે વાત તો એમ જ છે, ચારિત્ર મોહનીય જાય એટલે સુખનો જ અનુભવ થાય છે. જેમ દર્શન મોહનીય જાય છે એટલે શ્રદ્ધા સમ્યક થાય છે, એ રીતે ચારિત્ર મોહનીય જાય છે તો સુખનો અનુભવ થાય છે. એટલે અહીંયા તો ત્રણે ત્રણને લઈને વાત કરવી છે કે એ કારણ છે કે જેને લીધે થઈ અને જીવ પોતે સાચા સુખની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ કરતો નથી, એને બીજું કોઈ કારણ નથી, કોઈ કર્મ નડતા નથી. જણાવવું એ છે, મૂળ ભાર એનો છે જે નથી લખ્યું એના ઉપર છે કે જીવને મનમાં એમ છે કે એ જે કંઈ બધું થાય છે તે કર્મને કારણે થાય છે એમ નથી, કર્મને કારણે નથી થતું, પણ એની માન્યતા એના જ્ઞાન અને એના ચારિત્રને કારણે થાય છે. પ્રશ્ન 195, સંસારી જીવને અસલી સુખ ક્યારે મળે છે? સંસારી જીવને પરિપૂર્ણ ખરું સુખ મોક્ષ થવાથી મળે છે. તેને ખરા સુખની આંશિક શરૂઆત નિશ્ચય સમ્યક દર્શનથી ચોથા ગુણસ્થાને શરૂ થાય છે. ચોથા ગુણસ્થાનનો જે અનુભવ છે એ અનુભવ એ વખતે તો સુખરૂપ છે, આનંદરૂપ છે, પણ એની સાથે સાથે બીજી પણ એક વાત છે કે એવો આનંદ જે છે ને એ ભૂલાતો નથી, અને પછી જ્યારે દુઃખની અવસ્થા હોય એ વખતે એ સમ્યક દ્રષ્ટિને જે પેલો આનંદનો અનુભવ થયો છે અને સ્વરૂપનો અનુભવ થયો છે અને સાચી દ્રષ્ટિ છે ને એ બધું દુઃખની અવસ્થાને ઢીલું પાડનારું છે, દુઃખની અવસ્થાને મંદ કરનારું સાબિત થાય છે. જેમ કે બે વ્યક્તિ જાય છે, એક સમ્યક દ્રષ્ટિ છે અને એક મિથ્યા દ્રષ્ટિ છે, બંનેને એક જ પ્રકારના દુઃખના સંયોગો આવે છે, ચાલ્યા જાય છે રસ્તામાં અને બંનેની ઉપર એક જ પ્રકારના દુઃખના પ્રયોગ એવા સંયોગો આવે છે બંનેને, પણ બંનેને એ દુઃખ કેટલું લાગે છે તો સમ્યક દ્રષ્ટિને એ દુઃખના સંયોગો છે તો પણ એની દ્રષ્ટિ સમ્યક છે તો એટલું એને અનુભવાતું નથી, એટલું એને અનુભવાતું નથી, કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ પડી છે અને પોતાનું સુખ તો ત્યાં પડ્યું છે એ છે, આ તો આવી પડેલા સંયોગો છે અને એનાથી ભિન્ન છે એવું એ પોતે માને છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિ છે એ આવી પડેલા સંયોગો, દુઃખના સંયોગો જે છે એને એ પોતે એકત્વ ભાવે લે છે, એમાં એકતા કરે છે કે મને આ સંયોગો આવ્યા, આ સંયોગો મારા છે, મને મારી ઉપર આવી પડ્યા સંયોગો એમ કરી અને એ આર્ત ધ્યાન કરે છે અને ખૂબ દુઃખી થાય છે. એટલે એ સમ્યક દર્શન વખતે તો સુખ છે જ, નિર્વિકલ્પ દશામાં તો સુખને આનંદનો અનુભવ થાય જ છે, પણ એના પછી પણ એ દુઃખને મંદ પાડનારું છે એ પણ એટલું જ મહત્વનું છે. સુખની વાત ચાલે છે ને એટલે આપણે દુઃખને મંદ કરવું એને પણ આપણે સાથે લઈએ છીએ, દુઃખનો અનુભવ મંદપણે થવો એ સમ્યક દ્રષ્ટિને હોય છે. અને એમાં પછી સમ્યક દ્રષ્ટિ થયો છે, સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની છે અને પછી ચારિત્ર લે છે અને જ્યારે એ પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે તો પછી બાહ્ય સંયોગો દુઃખના છે એ પણ એને દુઃખના સંયોગ લાગતા જ નથી, એ સંયોગો એને દુઃખના લાગતા જ નથી. પરિસર અને ઉપસર્ગ આવે પણ એમાં એને કંઈ દુઃખ થતું નથી, એની દ્રષ્ટિ જ ત્યાં હોતી નથી. એટલે સુખની પ્રાપ્તિ માટે થઈ અને સૌથી મહત્વની જો કોઈ વસ્તુ હોય તો સમ્યક દર્શન, સાચી માન્યતા, જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણવું અને એને અનુભવ દ્વારા જાણવું, માત્ર જાણવું એમ નહીં, પહેલા અભ્યાસ દ્વારા જાણવું અને પછી એવો જ અનુભવ કરવો, નિર્વિકલ્પ દશામાં એવો અનુભવ કરવો, અને એ ધ્યાનની દશામાં થાય છે. અને એ ધ્યાન કયા પ્રકારે છે એની અત્યારે અષ્ટપ્રહરની અંદર ગાથાઓ ચાલી રહી છે, બહુ ઝીણવટથી બધી વાત કરવામાં આવી છે કે ધ્યાન ધ્યાન કરો છો પણ ધ્યાનમાં શું છે, તો એ વાત અત્યારે ગાથાઓમાં ચાલી રહી છે, ગાથા 82-83 એ બધી ગાથાઓની અંદર એની બધી વાત ચાલી રહી છે. એટલે ધ્યાનની અવસ્થામાં જે સુખનો અનુભવ જે છે એ તો અદભુત અનુભવ છે જ, એ તો અનુભવ એવો જ છે, પણ એમાં પછી જેમ 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 સમય વધતો જાય છે સ્થિરતાનો, પહેલા તો ક્ષણિક એ અનુભવ થયો છે, પછી એમાં સમય વધતો જાય છે અને એમાં ઉગ્રતા વધતી જાય છે, એમ એમ એને સુખની પ્રાપ્તિ વિશેષતાથી થાય છે. અને વળી એ જો પાંચમે ગુણ સ્થાનકે છે, દેશવીરતિ થયો છે, તો એમાં એની ઉગ્રતા વધારે છે અને એ પ્રમાણે એને સુખનો અનુભવ પણ વિશેષ થાય છે. જ્ઞાનની તારતમ્યતા પણ ઘણી છે અને સુખનો અનુભવ પણ વિશેષતાથી થાય છે. એટલે એ વધતું જતું છે, એની વૃદ્ધિ થતી જાય છે, એની દશા પ્રમાણે એની વૃદ્ધિ થતી જાય છે. એટલે એમાં વૃદ્ધિ થતા થતા પૂર્ણતા એ પહોંચે છે. એ દશા એ કઈ છે? તો એ જ્યારે ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે, ચાર ઘાતી કર્મો ભલે બાકી રહ્યા છતાં પણ ચાર ઘાતી કર્મોનો નાશ થયો છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પછી એ ભાવ મોક્ષ કહેવાય. એ ભાવ મોક્ષની દશા છે. ચાર ઘાતી બાકી રહ્યા છે એટલે એ અપેક્ષાથી, અને એમાં એને પૂર્ણ સુખ છે, એમાં પૂર્ણ સુખ છે. એવું નથી કે ચાર અઘાતી બાકી રહ્યા છે એટલે એમને દુઃખ છે, એમ નથી, એમને પૂર્ણ સુખ છે. કેમ પૂર્ણ સુખ છે? તો કે પોતે બહાર આવતા જ નથી. બહાર આવે તો પછી દુઃખનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. બહાર આવતા જ નથી, પોતાના સ્વરૂપમાં જ છે, એટલે સ્વરૂપમાંથી એ સુખનો જ આનંદ માણી રહ્યા છે, એવી એમની દશા છે. એટલે એને એ ભાવ મોક્ષની દશા કહી છે અને એમાં સુખ પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે એ જે પરિપૂર્ણ સુખ જે છે એનો અંશે જે અનુભવ જે થાય છે, જે ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન થાય છે ત્યારે થાય છે. એટલે એ એવા જ પ્રકારનું છે. એ સુખ અને ચોથા ગુણસ્થાનનું સુખ જોઈએ તો એ એક જ પ્રકારનું છે. શરબતનો જરાક આસ્વાદમાં જરાક ચાખીએ અને શરબત પૂરું પીએ, પણ શરબત તો એ જ છે, એમાં સ્વાદમાં ફેર નથી. હવે પ્રશ્ન 196, પ્રશ્ન 196માં કહે છે કે મોક્ષનું સ્વરૂપ શું છે? મોક્ષનું સ્વરૂપ શું છે? ઉત્તરમાં આપ્યું છે કે આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્યકર્મના વિપ્રમોક્ષને, એટલે અત્યંત વિયોગને મોક્ષ કહે છે. શબ્દો થોડા ભારે મૂક્યા છે. વિપ્રમોક્ષને એટલે અત્યંત વિયોગને મોક્ષ કહે છે. શેનો વિયોગ? દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો. કેટલા? બધા જ, સમસ્ત. આ બધા એક પછી એક વિશેષણો જે છે ને એને આપણે લઈએ છીએ. તો પહેલા તો વિયોગ કોનો કયો? એ કર્મનો. કયા કર્મો? દ્રવ્ય કર્મ અને ભાવકર્મનો. અને કેટલા પ્રમાણમાં? તો કે સમસ્ત, બધા જ. સમસ્ત બધા જ દ્રવ્ય કર્મ, બધા જ ભાવકર્મ, એનો વિયોગ થાય એને મોક્ષ કહે છે. અને એ આત્માને એવો વિયોગ થાય કે દશાને મોક્ષ કહીએ છીએ, તો કર્મની અપેક્ષા એ વાત કરી, પણ એમાં આત્માને શું પ્રાપ્ત થાય છે? તો કે મોક્ષની વાત કરી છે ને, એટલે અહીંયા એ રીતે વાત લેવામાં આવી કે મોક્ષ એટલે મુક્તિની અવસ્થા. અને મુક્તિની અવસ્થા કેવી છે એટલે ત્યાં એમ દર્શાવ્યું કે મુક્તિ શેનાથી મળી છે? તો કે પેલા કર્મો સાથે રહ્યા હતા એનાથી એને મુક્તિ મળી, કર્મોથી મુક્તિ મળી. એટલે એમાં બંને લઈ લીધા, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. બીજી વાત કે એમાં વિભાવ ભાવો જે છે એનાથી પણ એને મુક્તિ મળી છે. વિભાવ ભાવ પણ હવે રહ્યા નથી, રાગ દ્વેષ કોઈ કસાયો રહ્યા નથી, એ મુક્તિની અવસ્થા છે. એટલે મોક્ષ દ્વારા મુક્તિની વાત અહીંયા કરી. હવે બીજી રીતે જો જોવા જઈએ તો મોક્ષ એટલે મુક્તિની અવસ્થા તો ખરી, પણ એ અવસ્થામાં શું છે, મુક્તિની અવસ્થા કેવી છે એમ કરીને જો આપણે લઈએ તો પછી આગળ વર્ણન આવે કે પરમ સુખની અવસ્થા છે, પરમ શાંતિની અવસ્થા છે. આત્માના બધા જ ગુણો એનું શુદ્ધ પરિણમન થાય છે અને એવું શુદ્ધ પરિણમન એને અનુભવમાં આવે છે, એવી એ અવસ્થા છે. અને એ અવસ્થા કેવી છે? તો કે શાશ્વત ટકી રહે તેવી છે. ભલે દરેક સમયે સમયે પર્યાય તો થયા જ કરે છે, પણ છતાંય એ એવી ને એવી પર્યાય થયા કરે છે. એટલે એ સુખ એક સરખું રહે છે અને પછી એ કાયમ માટે એક સરખું રહે છે. એટલે એ બધી વાતને અહીંયા નથી લીધી, અહીંયા માત્ર કર્મની અપેક્ષા બતાવવી છે એટલે એટલું જ અહીંયા લીધું છે. હવે પ્રશ્ન 197, તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય કયો છે? મોક્ષની પ્રાપ્તિનો ઉપાય અહીંયા એક જ લીટીમાં આપ્યો છે. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિદ્રા છે. હવે વિસ્તાર જેટલો કરવો હોય એટલો આમાંથી કરવો. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિદ્રા છે. કેમ કે મોક્ષમાં જાય છે શું? તો કે કર્મો જાય છે, કર્મોનો ક્ષય થાય છે, કર્મ ચાલ્યા જાય છે. એટલે કર્મ ચાલ્યા જાય છે એ તો નિદ્રા છે જ, પણ એ કર્મ જાય અને નવા કર્મ ન બંધાય તો એ સાચા અર્થમાં નિદ્રા કહેવાય. એટલે કે સકામ નિદ્રા, સકામ નિદ્રા કહો કે સહેતુક નિદ્રા કહો, કે જ્યારે નવા કર્મ બંધાતા નથી અને પૂર્વના કર્મો છે તે ખરી પડે છે એ નિદ્રા છે. અને એવી નિદ્રા થાય ક્યારે? તો કે સંવરની દશા હોય તો જ થાય. એટલે પોતાને હવે આશ્રવ થાય નહીં, પોતે આશ્રવ વિના કેવી રીતે રહે? તો પોતાના સ્વરૂપમાં જાય તો આશ્રવ થાય નહીં. પોતે બહારમાં ફરે છે, વિભાવ ભાવ કરે છે, બહારમાં લક્ષ્ય જાય છે, તો એ લક્ષ્યને ત્યાંથી ખસેડી અને એ પોતે પોતાના સ્વરૂપમાં લઈ જાય છે તો પછી વિભાવ ભાવ નથી થતા અને એ સ્વભાવ ભાવે પરિણમે છે. એવું થાય છે એટલે આશ્રવ થતા નથી. અને પેલા પૂર્વના કર્મો જે છે એ ઉદયમાં આવે છે અને એ ખરી પડે છે, પણ એના તરફ આનું લક્ષ્ય જતું નથી. આનું લક્ષ્ય તો પોતાના સ્વરૂપ તરફ છે. એટલે પેલા કર્મો આવીને ખરી પડે છે એટલે નિજરા થાય છે અને નવો બંધ થતો નથી. એટલે એમ કરતા કરતા નિજરા ઘણી થઈ જાય છે, પણ એક પણ કર્મ જો નવું નથી બંધાતું તો એ રીતે શુદ્ધિ થતી જાય છે. શુદ્ધિનોમાં તો વધારો થતો જાય છે, પણ નવા કર્મ મલિનતા જે છે એ વધતી નથી અને ખૂબ ઘટતી જાય છે. મલિનતા ખૂબ ઘટતી જાય છે એટલે જેટલી મલિનતા ઘટે છે એટલી અહીંયા શુદ્ધતા વધે છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને મલિનતા પૂર્ણપણે જ્યારે નાશ પામે છે એટલે કે બધા જ કર્મો ખરી જાય છે તો એ અવસ્થા છે એને મુક્ત અવસ્થા કહેવામાં આવે, એ મોક્ષની અવસ્થા છે. એટલે એ અપેક્ષાથી અહીંયા જે કહેવામાં આવ્યું છે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિદ્રા છે, એ અપેક્ષાથી અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 197 પ્રશ્ન સુધી રાખીએ છીએ અને પછી આગળ સંવર ને એની વાત કરીશું. આપણે આ વાત આપણે જાણીએ છીએ એમાં થોડોક વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીશું. નવતત્વની જે વાત છે એને જરા ફરીથી થોડી વધારે બીજી અપેક્ષાએથી આપણે જોવી છે, તો આવતી વખતે આપણે એનો વધારે વિસ્તાર કરીશું. એ નવતત્વ કઈ રીતે છે, નિશ્ચયથી કેવું એનું સ્વરૂપ છે એને બરાબર સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે, કેમ કે એના સિવાય ધર્મ નહીં પામી શકાય. બાકી બધા નવતત્વ વિશે તો બધા જ જાણે છે કે નામ પણ આવડે છે અને એની વ્યાખ્યા પણ આવડે છે, પણ એમ નહીં, એ નવતત્વને સાચા અર્થમાં જે સમજવાના છે એનો આપણે વિસ્તાર કરીશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. આ સંબંધી કઈ પ્રશ્નો હોય તો લઈએ. તો જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.